நமோ நோயே சௌரி அந்தானம், நமோ நோயே சௌரிதானம், நமோ நோயே சௌ ஆயிரியானம், நமோ நோயே சௌ ஜாயானம், நமோ நோயே சௌ திருகாவலத்தி சாவனம், ஓம்காரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின கமதம் ஓஷதம் செய்யும் காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களன் குன்கொண்டாரி உஜயேந்திரம் சுமங்கலன் நமா சுமரிசாராய் சுவானுபூத்தியாச்சி சுவாய் பிரபாய பாவாத் சுமரி சாத்திரம் சுமோத்தி காத்தனும் பாவாசன ஆத்மானே ராகாதி ராக் துவேஷ் விஷய வாசனா காம க்ரோத் மான் மாயா லோப் એ છે, ઉપજે છે, પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પણ પર્યાયમાં અનાદિથી વિકાર છે. તે ઠેઠ છે. 14મા ગુણસ્થાન સુધી કંપપણું છે, એ પણ અશુદ્ધતા પર્યાયમાં છે. તેથી અસિદ્ધ ભાવ કયો છે ને, કેવળી થયા 13મે ગુણસ્થાન, પણ એને અસિદ્ધ ભાવ કયો છે. એ સિદ્ધ ભાવ નથી. સમજાય છે કાંઈ? એ પોતાને કારણે અસિદ્ધ ઉદય ભાવ છે ત્યાં, કર્મને કારણે નહીં. કોઈ એમ કહે કે ભાઈ કેવું જ્ઞાન થયું પછી તો ચાર હતી ટળ્યા, ચાર ઘાતી કર્મ રહ્યા તેથી કેવડી અહીંયા રહ્યા છે, એમ નથી. એ પોતાના કંપનની દશાની વિરુદ્ધતા એટલો ભાવ છે, માટે રહ્યા છે. હા હા, ગજબ વાત છે બાપુ, સમજાય. તેથી એને કેવડીને અસિદ્ધ ભાવ કયો છે. સિદ્ધ ભાવ નથી હજી ત્યાં. સિદ્ધ પરમાત્મા દશા થાય તો એ કંપન ને કઈ હોય જ નહીં. સમજાણું કઈ? અહીંયા તો નીચેથી માંડીને ઠેઠ સુધી જેટલો વિકૃત ભાવ થાય એ બધો પોતાની પર્યાયનો અપરાધ છે. કર્મને લઈને થાય એવા છે નહીં. આ એ અહીં કે છે. વાત ઈ છે કે અહીં તો પર્યાયની વાત છે. વસ્તુની દ્રષ્ટિએ જુઓ તો વસ્તુ તો રાગમય કોઈ બી થઈ જ નથી. વસ્તુ જે ચૈતન રસ સહજાનંદ સ્વરૂપ પ્રભુ વસ્તુ, એ વસ્તુ તો રાગમય કદી થઈ નથી. એમ કંપન છે તે રૂપે, પણ વસ્તુ તો કંપન રૂપે થઈ જ નથી. હા હા, જેની વાત એની દશામાં અવસ્થામાં હાલતમાં આ બધી વાત છે. સુમિરમલજી, જેટલો જેટલો રાગ, જેટલું જેટલું કંપન, એ બધું પોતાની પર્યાયનો અપરાધ છે. એ કર્મને પરદ્રવ્ય એને શું કરે પણ. સમજાય છે કાંઈ? આત્માને પર્યાયની વાત છો. આ રાગારી ઉપજે છે, અવસ્થા હાલત દશા દશાવાન જે છે એ તો વસ્તુ વસ્તુ છે. જો વસ્તુ અશુદ્ધ થાય તો શુદ્ધ કોઈ દી ટળે નહીં. હા, આવી વાતો છે. વસ્તુ છે અશુદ્ધ અંશે નથી. અંશે પણ અશુદ્ધતા હોય તો અશુદ્ધતા ધ્રુવ છે તો ટળે નહીં કોઈ દી. હા હા હા, સમજાય છે કાંઈ? હા, સારી વાત છે. રાગાદી ઉપજે છે પર્યાયમાં એમ લેવું, આત્માને શબ્દ વાપર્યો છે ને, પણ આત્માને પર્યાયમાં એમ લેવું. આત્મા ને એટલે આત્મા દ્રવ્ય ને એમ ના લેવું. ભાષા તો શાસ્ત્ર નહીં પ્રકારે આવે, પણ એનો હેતુ જાણવું જોઈએ ને. આત્માને વર્તમાન દશામાં રાગ આદિ ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. જો એ મલિન પરિણામ છે, ચાહે તો શુભ હો કે ચાહે તો અશુભ હો, પણ એ પોતાના અશુદ્ધ પરિણામને મેલ છે. નિશ્ચય નહીંથી વિચારવામાં આવે એટલે કે સ્વદ્રવ્યની પોતાની પર્યાયનો નિશ્ચયથી જોઈએ તો પર્યાયની વાત છે, નિશ્ચય હો દ્રવ્યની નહીં. નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો આ નિશ્ચય એટલે આત્માની વર્તમાન પર્યાય એની છે, એની છે એ નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો શું નિશ્ચય નહીંથી વિચાર એ પ્રશ્ન નથી. સમજાય છે કાંઈ? શુદ્ધ નિશ્ચય નહીં છે તો રાગાદી વસ્તુમાં છે જ નહીં, સંસાર જ નથી, ઉદય ભાવ જ વસ્તુમાં નથી. પણ અહીંયા નિશ્ચય નહીં એટલે એની પર્યાય છે, એની છે તે નિશ્ચય, અને કર્મ છે તે વ્યવહાર ને નિમિત્ત પર. એટલે નિશ્ચયથી વિચારવામાં આવે તો અનદ્રવ્ય રાગાદીનો ઉપજાવનાર નથી. અનેરું કર્મ આત્માને પુણ્યપાપના ભાવ વિકારને ઉપજાવનારું અનદ્રવ્ય નથી. નિશ્ચય નહીંથી એટલે એની પર્યાયનો પોતાની યોગ્યતા છે એ નિશ્ચય, અને નિમિત્ત છે એ વ્યવહાર. માધનજી બહુ ઝીણી વાતું બાપુ. નિશ્ચય નહીં નો અર્થ એની પર્યાયનું સ્વતંત્રપણું, એની દશાનો નિશ્ચય, અવસ્થાથી નિશ્ચય છે. દ્રવ્ય નિશ્ચયની અત્યારે વાત નથી. સુમીરમલજી, એની પર્યાયની અવસ્થા દશા તે એની છે, એનામાં છે, એના સત્વમાં છે તે નિશ્ચય. સમજાણું કાંઈ? નિશ્ચય નહીંથી એટલે સત્ય પર્યાયનું સત્વ, આત્મામાં પર્યાયનું સત્વ છે, એ સત્વ છે, એના અસ્તિત્વમાં છે, એ રીતે વિચારીએ તો અન્નદ્રવ્ય રાગાદીનો ઉપજાવનાર નથી. કર્મ એને રાગ કરાવે, પુણ્ય કરાવે, વિષય વાસના કરાવે, એ ત્રણકાળમાં નથી. સમજાય છે કાંઈ? હજી પર્યાયની સ્વતંત્રતાની પણ જેને ખબર નથી એને દ્રવ્ય સ્વતંત્રતાની દ્રષ્ટિ થઈ શકે જ નહીં. શું કહ્યું? જેને વર્તમાન પર્યાયની સ્વતંત્રતા, વિકાર પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના પરિણામ મારાથી મારે લઈને મારામાં મારે આધારે થાય છે, સટકારક છે, સટકારક. સટકારક સમજાય છે? કરતા કર્મ કર્મ સંપ્રદાન અપરાધા નથી કરતા. તો એ વિકાર પર્યાયમાં કરતા પણ હું પર્યાય હો, કર્મ એટલે કાર્ય પણ વિકાર, સાધન પણ વિકાર, અપાદાન પોતાથી થાય પણ વિકારથી વિકાર થાય, વિકારને આધારે વિકાર થાય, વિકાર એમ કાર્ય વિકારનું કાર્ય વિકારમાં છે. આ મારો નવરા ક્યાં આમાં આવો મારે છે પ્રભુ, વસ્તુમાં નથી, વસ્તુમાં હોય તો કોઈ દી નીકળે નહીં, સમજાય છે કાંઈ. અને પર્યાયમાં ન હોય તો આનંદ આવવો જોઈએ. જો પર્યાયમાં વિકાર ન હોય તો ભગવાન તો આનંદ સ્વરૂપ, અતિન્દ્રિય આનંદ રસકંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. જો વિકાર ન હોય તો એના સ્થાનમાં આનંદનો સ્વાદ આપવો જોઈએ. બરાબર છે ભાઈ? તો આનંદના સ્વાદનો અભાવ એ જ વિકારનો સદભાવ. સમજાય છે કાંઈ? જેની વાત છે બાપુ, તત્વ જ્ઞાન વિતરાગનું અનુભવીને પણ આનંદનો અનુભવ પૂર્ણ નથી, તેથી પૂર્ણ નથી, તેથી તેટલો રાગ છે, તેટલું એને દુઃખનો વેદન છે, એના અસ્તિત્વમાં વેદન છે. જો ન હોય તો પૂર્ણ આનંદનું વેદન હોવું જોઈએ. પૂર્ણ આનંદનો અભાવ છે એ સૂચવે છે કે ત્યાં રાગ ને દુઃખનો સદભાવ છે. સંદીભાઈ, આવી વાતો છે. વાણિયા વર્થી તો ક્યાંય વાત બહાર વહી જાય છે. આમાં અલૌકિક વાતો છે. અહીંયા કે છે અન્યદ્ર વિકારનું, વિકાર શબ્દ દુઃખ, એ દુઃખ છે. ભગવાન આત્મા અણિન્દ્રિય અમૃતનો સાગર છે, અને વિકાર છે તે અમૃતના સ્વભાવથી વિરુદ્ધ છે. અને આ જયારે સુખરૂપ છે ત્યારે વિકાર તે દુઃખરૂપ છે. બહુ ટૂંકામાં કહ્યું છે. નિશ્ચય નહીંથી વિચારવામાં આવે એટલે કે એની વર્તમાન પર્યાય તે તેની તેનાથી થાય તેમ જોવામાં આવે તો અનદ્રવ્ય વિકારનો ઉપજાવનાર નથી. ઘણો બાપુ, આ તો આ તો સિદ્ધાંત છે, આ કઈ વાર્તા કથા નથી. થોડા શબ્દમાં ઘણું ભર્યું છે. અનદ્રવ્ય તેમનું નિમિત્ત માત્ર છે. શું કીધું? નિશ્ચયથી પોતાની વિકારી પર્યાય દુઃખરૂપની દશાનો કરનાર પર્યાય પોતે છે, કર્મ એને નિમિત્ત માત્ર છે. નિમિત્તનો અર્થ બીજી ચીજ છે, પણ એ ચીજથી અહીં થયું છે એમ નથી. સમજાય છે કાંઈ? ભાષા તો આદિશ પ્રભુ, ભાવ તો જે હોય આવે ને. અનંત કાળનો અજાયનો મારંગ અંદર પ્રભુ તો સચ્ચિદાનંદ આનંદ કંદ છે. પણ એની દશા પણ અશુદ્ધ અનાદિની છે. જેવી શુદ્ધ સ્વરૂપ આનંદ કંદ અનાદિનો છે, એવી અશુદ્ધતા પણ અનાદિની છે. કે અશુદ્ધતા પહેલી નહોતી અને પછી થઈ એનું શું કારણ? સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અણાકુળ અતિન્દ્રિય આનંદને અતિન્દ્રિય જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવનો પિંડ હોવા છતાં અનાદિનો, એની પર્યાયમાં પણ અનાદિની અશુદ્ધતા છે. એ અશુદ્ધતા કર્મને લઈને નથી. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. નિરાનંદ સ્વરૂપ પ્રભુ એને ભૂલીને પર્યાયમાં વિકાર પોતે સ્વતંત્ર કરતા થઈને સાધન પર્યાયનું કરીને પોતે કરે છે. સમજાણું કાંઈ? અન્નદ્રવ્ય તેમનું નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર શબ્દ નિમિત્ત છે, મેં નથી કહ્યું. નિમિત્ત માત્ર હો ભલે, પણ એનાથી અહીં થાય છે એમ નહીં. ભૂલ પણ તારી કરેલી છે તે પણ તારા અસ્તિત્વમાં પર્યાય અસ્તિ આવશે. હમણાં જીવના સતમાં ઉપજે છે, આગળ આવશે. શું કે છે આ? અન્નદ્રવ્ય તેમનું નિમિત્ત માત્ર છે, કારણ કે અન્નદ્રવ્યને અન્નદ્રવ્ય ગુણ પર્યાય ઉપજાવતું નથી. અનિર્ણું તત્વ અનિરા દ્રવ્યને વિકારી પર્યાય ઉપજાવતી નથી. હજી આ વિકાર પોતાથી સ્વતંત્ર થાય એમાં કર્મ નિમિત્ત માત્ર છે, એનાથી થતું નથી. એટલી સ્વતંત્રતાની પણ જેને પ્રતીતિ નથી, પ્રગટ પર્યાયની વિકૃતની સ્વતંત્રતાની પણ ખબર નથી, એને અપ્રગટ એવો ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવ શું ચૈતન એ સ્વતંત્ર છે એ વાત એને નહીં બહે. બરાબર ને ભૈયા? આવો માર્ગ છે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જનેન્દ્ર દેવે પ્રત્યક્ષ જોયો છે, પ્રત્યક્ષ કહ્યું છે કે છે નિમિત્ત માત્ર છે. અન્નદ્રવ્યને અન્નદ્રવ્ય દ્રવિડ વસ્તુ એક ચીજને બીજી ચીજ એના ગુણ પર્યાય એટલે એની ગુણની અવસ્થા ઉપજાવતું નથી, એ નિયમ છે, એ સિદ્ધાંત છે, એ જગતના કુદરતના સ્વભાવનો નિયમ છે. કુશેઠ કાલ અબધી લઈને થતું નથી, અહીં નાઈ પાડે છે. એ વિકાર પોતે કરે છે માટે થતું નથી એમ કે છે. વિકારનું કારણ પર નથી તું છો એમ કે છે. અહીં તો અન્ય વસ્તુ ને અન્ય વસ્તુ ગુણ પર્યાય એટલે ગુણની દશા. ગુણ તો એવો ને એવો છે, ટીકાળી દ્રવ્ય છે અને ગુણ તો એવો ને એવું પરમાનંદ સ્વરૂપ એવું ને એવું છે. ફક્ત ગુણની પર્યાય એટલે અવસ્થા, અવસ્થામાં બધું છે. પુણ્ય ને પાપ ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને કામ ને ક્રોધ ને એની ગુણની વર્તમાન દશામાં છે. ગુણ તો છે એવો નિર્મળાનંદ પ્રભુ આનંદ છે. જેવું દ્રવ્ય વસ્તુ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન ભગવાન છે એમ એના અનંત ગુણ પણ શુદ્ધ પરિપૂર્ણ એવા એવા છે. હિરાભાઈ બધા સાંભળવા મને મુંબઈમાં મળતું નથી, ના ધૂળમાં ધૂળમાં રોકાઈ જાય. પૈસા 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 પૈસા, અરે મરીને ક્યાં જવું છે બાપુ? અહીં તો થોડી મુદત છે, 25-50-70-80 કેટલી મુદત? પ્રભુ તો અનાદિ આનંદ છે. ભગવાનનો પ્રશ્ન આવો આવ્યો છે. આવ્યા ભાઈ કઈ બારા વાવા નથી એમની દીકરી? બાર જણ છે, બારા વાવા છે. બારમાં ગયા છે? મેં ગયા 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 છે. બારા વાત ગયા છે બારા વાત. ત્યાં કુનકુન નાચર નો ઓટલો છે ભાઈ, પણ એ કુનકુન નાચર બીજા ત્યાં ગયા હતા. વ્યાખ્યાન આવ્યું તું માણસ બહુ આવ્યું. બારા છે હા ભાઈ છે ને એ તે દીકરી બ્રહ્મચારી સાહેબ છે એ ગમે છે આપણને. કેમ ક્યાં રહે છે ખબર નથી. આય કે છે અનિરા દ્રવ્યને અનિરું દ્રવ્ય એટલે એક ચીજને બીજી ચીજ પર્યાય ઉપજાવતો નથી, એની ગુણની અવસ્થાને ઉપજાવતો. એ નિયમ છે, જેવો એ માને છે એવો એકાંત કરે છે, જેવો એકાંત કરે છે કે પરદ્રવ્ય મને રાગાદી ઉપજાવે છે, હું તો શુદ્ધ છું પણ પરદ્રવ્યને લઈને મને વિકાર થાય છે, એમ એકાંત કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? જેવો એમ માને છે કે પરદ્રવ્યમાંથી પર્યાયમાં રાગ દયા પુન પાપ કે ના ભાવ ઉપજાવે છે, એવો એકાંત કરે છે, એવો એકાંત માને છે કે પરદ્રવ્ય જ મને રાગ આદિ ઉપજાવે છે, હું તો શુદ્ધ ચૈતન્ય છું પણ પર્યાયમાં કર્મ વિકાર ઉપજાવે, હું શું કરું? એમ અજ્ઞાની માને છે. હે ને, પરદ્રવ્ય જ મને જુદ પીડે પછો, પરદ્રવ્ય જ નિમિત્ત ચીજ જે છે કર્મ, એ જ મને રાગ દ્વેષ પુન પાપ ઉપજાવે છે, તેઓ નય વિભાગને સમજ્યા નથી. નય વિભાગ એટલે પર્યાયમાં વિકૃત ભાવ નિશ્ચયથી પોતાથી થાય છે, ત્યારે નિમિત્તને વ્યવહારથી કહ્યું એમ કહેવામાં આવે છે, એ નયનો વિભાગ છે. સમજાણું કાંઈ? પોતે પોતાથી કરે છે ત્યારે કર્મ નિમિત્ત છે, એનું જ્ઞાન કરાવવા વ્યવહાર એક નિમિત્ત છે એમ જાણવામાં નય વિભાગ છે. આવી વાતો છે, શું કરીએ ભાઈ અમને કરું? એ તો અહીં શાંતિ સાગર આવ્યા છે ને, એના મોટા સાધુ ની મુખ્ય શાંતિ સાગર પહેલા આવ્યા છે, એને બિચાર આમ નર્મ માણસ પણ બોલ્યા હતા વ્યાખ્યાનમાં કે આ નગ્ન પણ હું ગુંગડા છોડીને બેઠા છીએ પણ કર્મ ખહે ત્યારે થાય ને એમ બોલ્યા. લોકોને ખ્યાલ નહીં ને, અહીં કે છે કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, કર્મ કોણ? એ તો જડ છે, જડ કર્મ છે એ કર્મને ખબર નથી કે એ કર્મ છે એને જડ છે, એનો પ્રકાશ મારો પ્રભુ ચૈતન્ય છે. આ કર્મ છે, આ શરીર છે, આ લાકડું છે, આને ખબર છે? એ તો પ્રભુ ચૈતન્ય પ્રકાશ કરે છે કે આ લાકડું છે, શરીર છે, એ તો જાણનારવાને એમ કે છે. સમજાણું કાંઈ? અને એ જાણનારો પરને જાણીને એમાં અનુકૂળમાં રાગ ને પ્રતિકૂળમાં દ્વેષ એની પર્યાયમાં પોતે કરે છે. જાણનાર હોવા છતાં જાણનાર પરને દેખીને રાગ દ્વેષ કરે એની પર્યાયનો પોતાનો દોષ અપરાધ છે. સમજાણું કાંઈ? આ ક્યાં નવરાશ ને ફુરસદ, સંસારના કામ આડી નવરાશ નું હોય અને કલાક બે કલાક મળે ત્યાં બીજું આમ સાંભળવાનું મળે. અરે અરે આવું વખત બાપુ. નય વિભાગને સમજ્યા નથી, મિથ્યા દ્રષ્ટિ છે. કર્ણને લઈને વિકાર થાય એમ માનનારાઓ મિથ્યા દ્રષ્ટિ છે, જૂઠી દ્રષ્ટિ છે, અસત્ય દ્રષ્ટિ છે, સત્ય દ્રષ્ટિની એને ખબર નથી. એ રાગાદી જીવના સત જવાયું, એ પુનપાપ દયાદાન કામ ક્રોધના મિથ્યાતાદી ભાવ જીવના સત્વમાં ઉપજે છે, કઈ કર્મમાં ઉપજે છે ને જડમાં છે એમ નહીં, જીવની પર્યાય રૂપી સત્વ છે તેમાં ઉપજે છે. સમજાય છે કઈ? જીવનો દ્રવગુણ છે એ તો સત્વ ટીકાવ છે, પણ કે છે કે પુણ્ય પાપ દયા દાન કામ ક્રોધ રાગાદી ઉપજે છે જીવની પર્યાયના સત્વમાં, પર્યાયના સત્વમાં ઉપજે છે કે પરમાં ઉપજે છે એમ છે નહીં. આવો નિર્ણય કરવાનો વખતે લે નહીં, અને એને ભગવાન આત્મા આવો ચનાવો માને બાપા એ શું કામ આવે. જેને હજી વિકારની સ્વતંત્રતાની જીવની પર્યાયના સત્વમાં, આત્માની વર્તમાન અવસ્થાના સત્વમાં વિકાર પોતાથી પોતાને લઈને થાય છે, એટલી પણ જેને શ્રદ્ધાની ખબર નથી, એ રાગ રહીત ભગવાન પૂર્ણાનંદનો નાથ એની શ્રદ્ધા એ કરી નહીં શકે. સમજાય છે કાંઈ? કેમ જે વ્યક્તના પ્રગટ જીવની પર્યાયના સત્વમાં પ્રગટ પુણ્યપાપ વિકાર છે, એ પ્રગટને જે જાણતો નથી એ પરને લઈને થાય, એને અપ્રગટ એવું જે ચૈતન દ્રવી પ્રતીતમાં કોઈ રીતે આવે નહીં. સમજાણું કાંઈ? આવો માર્ગ છે બાપુ જીણો. એ રાગાદી જીવના સત્વ જોયું, સત્વ શબ્દ એ દ્રવગુણ નહીં, જીવની પર્યાય રૂપી એની અસ્તિત્વ છે, આત્માની પર્યાયના અસ્તિત્વમાં વિકાર છે. સત્વ એટલે એના દ્રવને ગુણમાં નહીં. અરે અરે આવી વાત સમજાણું કાંઈ? ભગવાન આત્મા પર્યાયમાં, પર્યાય એની સત્વ છે, અવસ્થા એનું સત છે, છે નથી એમને, આકાશના ફૂલની જેમ એ વસ્તુ નથી એમ નથી. જેમ વેદાંતિ કહે છે ને, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એ તમને તો અભ્યાસ થયો બેનને મારે તે ઘરે તો વાંચે છે ને, બ્રહ્મ સત્ય અને જગત એ કઈ આવ્યું હતું લખાણ બેનનું, ક્યાંક આવ્યું હતું તું ઘણા વખત. બેને એમ કે છે કે નહીં એમ ન હોય, આત્મા દોષ છે પોતાથી, એકલો નિર્મળ છે આત્મા પર્યાયથી એમ નથી, દરેકનું નિર્મળ છે. એ લોકો એમ જ કહ્યું છે કે તો નિર્મળ છે, મલિનતા તો ભ્રમ છે તમારો એમ કે છે, પણ ભ્રમ પણ છે કે નહીં? છે કે નહીં એ મોટી ચર્ચા ચાલી થાય. એ મોતીલાલ જે આવ્યા હતા ને, રેલના ઉપરી હતા, વિષ્ણુ હતા, અમારી વ્યાખ્યાનું કાયમ આવતા ત્યાં રાજકોટ. પણ પછી એવી થઈ ગયું, તે દીક્ષા લઈ લીધી એની પરમહંસની, એ અમદાવાદની ઉડકોર આશ્રમ છે. પછી આવ્યા હતા, આવ્યા પછી પરમહંસ થઈ ગયેલા, રેલના ઉપરી હતા, દવાસ મારી વાણી હતા. એમ આવી કહ્યું, કંઈક જુઓ તમે એમ કહો કે એક જ વ્યાપક છે આત્મા, સર્વવ્યાપક પવિત્ર, તો પછી વેદાંત એમ કહે છે કે સર્વ દુઃખથી મુક્ત થાઓ, એમ તો કહે છે ને, હે તો એનો અર્થ દુઃખ છે કે નથી? સર્વથા આત્યંતિક દુઃખથી મુક્ત થાઓ, એમ તો કે ને ભાઈ, તો એનો અર્થ શું છે? કે બાપુ એ દુઃખ છે, ભલે ક્ષણિક છે, એનું કઈ હે. ના પછી તો બચારે આ એનો અમારો પરિચય આવો તો પરમહંસ હતા સાધુ, અમારી વાત તો સાચી લાગે છે કઈ છે. કીધું જયારે તમે એમ માનો કે કંઈક કરવું છે, તો એનો અર્થ કે કંઈક દુઃખ છે, અંદર અશુદ્ધતા છે, એટલે કરવું છે કંઈક, એ અશુદ્ધતા ટાળવી છે. બરાબર ને? જે કંઈક છે બિલકુલ નથી, અશુદ્ધતા તો ટાળવી છે, રહેતું નથી. સમજાણું કઈ? અને બીજી વાત કરી છે એની, આજે બહુ તો અમારા વ્યાખ્યાન વારંવાર આવતા, જયારે ગ્રસ્ત આશ્રમમાં હતા, પરમાં થઈ ગયા કઈ બેન, પણ આ વસ્તુની ખબર ન મળે. કીધું એક તો એ કે જો એને દુઃખ ન હોય, તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુત્વ છે, તો અતિન્દ્રિય આનંદનો વેદન જોઈએ. જો અતિન્દ્રિય આનંદનો વેદન નથી તો એનાથી આનંદથી ઉલટો દુઃખ છે. અતિન્દ્રિય આનંદનો પ્રગટ પર્યાયમાં વેદન નથી એનો અર્થ એ થયો કે આનંદથી ઉલટી દશાનું વેદન છે. એક વાત. અને જયારે વેદન દુઃખ છે તો એ દુઃખનું એ કોઈ ચીજ નિમિત્ત પણ છે, કારણ દુઃખ કઈ પોતાના સ્વભાવને આધારે થતો નથી. તો એ કર્મ છે, એક ચીજ છે, નિમિત્ત છે ખરી ચીજ. એને લક્ષ્ય વિકાર થાય છે, નિમિત્ત વિકાર કરાવતો નથી, પણ વિકાર પોતાને આશરે થતો નથી, પણ પોતે તો શુદ્ધ ચૈતન્ય ઘન છે. અરે સમજાણું કાંઈ? તો બે ત્રણ બે વાતચીત થઈ ગઈ કીધું. એક તો ભ્રમણા છે, દુઃખ છે, અને દુઃખ છે તે દુઃખનું કોઈ નિમિત્ત પણ ચીજ છે, એટલે બીજી ચિંતિત થઈ ગઈ. અદ્વૈત ન રહ્યું એમ પછી કબૂલ નથી. વાત તમારી કંઈક લાગે તો છે કે બે સાધુ આવ્યા હતા પરમહંસ કે બાપુ આ તો વસ્તુનું સ્વરૂપ આવું છે. એમ કલ્પિત પોતાની કલ્પિત માને એમને ચાલે જાણું ભાઈ ઓકે મોટી લડીને રાજકોટના હતા. પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. જીવના સત્વ સત્વ સમજાય છે. જીવ જે ભગવાન આત્મા એની પર્યાય જે અવસ્થાના સત પર્યાય છે એના સત્વમાં વિકાર છે. પરના સત્વમાં વિકાર છે અને આમાં આરોપ અપાય છે વિકારનો એમ નથી. સમજાણું કાંઈ? ભાષા જીવન કેટલું સ્પષ્ટ કર્યું છે. જયચંદ પંડિત એવો ગ્રસ્ત હતા. જીવના સત્વમાં એટલે આત્માની પર્યાય છે, અવસ્થા હાલત છે. વેદાંત પર્યાયને માનતા નથી, એ તો ધ્રુવ વસ્તુ બસ એક વ્યાપક છે. શ્રીમદે લખ્યું છે વેદાંત તે નીચે અભાસી છે. મિથ્યા દ્રષ્ટિ નીચે પર્યાય એને માની નથી, અને પર્યાય માની નથી માટે પર્યાય છે એને સંસારની દશા એની પર્યાયમાં છે. તો જયારે શાસ્ત્રકાર એને ટાળવાનું વાત ઉપદેશ કરે છે તો છે તેને, અને તે ક્ષણિક છે. ક્ષણિક છે માટે ટાળી શકાય છે, ટીકાળી હોય ટાળી શકાય. સમજાય છે? લોજિક થી ન્યાય થી પકડવું પડશે ને. એમને માનવું એ કઈ વસ્તુ છે. એ કે જીવના સત્વમાં ઉપજે છે. શું કહ્યું શેઠ? જીવના સત્વમાં ઉપજે છે. શું કહ્યું? જીવના ગુણમાં ઉપજે છે. એમ તો જીવનું સત્વ કહ્યું ને, પણ જીવનું સત્વ એટલે એની જે પર્યાય છે તે જીવનું સત્વ અત્યારે કેવું છે. ગુણને દ્રવ તો તેકાળી નિર્મળાનંદ તો પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આ તો વધારે સ્પષ્ટ વિના વાત બેસે નહીં ને. આવી વાત છે બાપુ. જીવના સત્વમાં ઉપજે છે એટલે કે જીવની હયાતી પર્યાય રૂપી હયાતી છે. જીવનો જેમ દ્રવ છે, ગુણ છે, તેમ એની પર્યાય પણ સત છે. દ્રવ સત છે, ગુણ સત છે, પર્યાય સત છે, તેનો થઈને આત્મા છે. ઉત્પાદ વય ધ્રુવી ઉત્તમ સત, એ તત્વાર્થ સૂત્રનું વચન છે. તો ઉપજે છે રાગ અને પૂર્વનીય પર્યાયનો વ્યય અને ધ્રુવ કાયમ રહે. તો ઉપજે છે જે પર્યાય એ પણ સત છે. ગુણ સત છે, વસ્તુ સત છે, એમ પર્યાય પણ સત છે. ભલે ક્ષણી છે, ભલે એક સમયની દશા છે, પણ છે. આકાશના ફૂલ નથી એમ નહીં. સમજાય છે કાંઈ ગુરુરામજી? હા, જીવના સત્વમાં ઉપજે છે, પરદ્રવ તો નિમિત્ત માત્ર છે, કર્મ ને બીજી ચીજ તો એક નિમિત્ત માત્ર, હાજરી માત્ર, હાજર માત્ર છે, પણ એનાથી અહીં વિકાર થાય છે એમ છે. આની ક્યાં વાણિયા નબરા નમરા નમરે એક સંજવાઈ કોઈ કીરું સાવું નિર્ણય બસ લે. હા હા હા, જીવની હે પ્રભુ, આ તો ભગવાન નો પંથ છે બાપુ, આ કઈ કોઈ પક્ષ નથી. અહીં તો કે છે કે મુનિ થયા, જ્ઞાની થયા, આનંદ સ્વરૂપ નો અનુભવ થયો, છતાં એ આનંદ ની પૂર્ણતા નથી, ત્યાં એને દુઃખ ની પર્યાય નું વેદન છે, એના સત્વ માં છે. સમજાણું કે એ તો જયારે જ્ઞાન નો સ્વભાવ સફળ પ્રકાશક છે એમ વર્ણવું હોય ત્યારે જાણનાર છે એમ કેવું, પણ જાણનાર જાણે છે શું? મારી પર્યાયમાં પણ પ્રવચન સાર સુરતાળી નહીં, મારી પર્યાયમાં જ્ઞાની ધર્મી સંકીર્તિ એમ જાણે છે કે મારી પર્યાયમાં રાગનું અસ્તિત્વ છે, દુઃખનું અસ્તિત્વ છે, એનું પરિણમન મારામાં છે, એનું વેદન મને મારામાં છે. હે હા હા, જો એ ન હોય તો આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, તો પર્યાયમાં પૂર્ણ આનંદનું વેદન હોવું જોઈએ. એટલે જેને આત્માના આનંદનું ભાન થયું છે એને આનંદ અલ્પ અનુભવાય છે, તેથી તેને ખ્યાલ આવે છે કે હજી દુઃખનો ભાવ પર્યાયમાં મારામાં છે. આ હા હા, સમજાણું કાંઈ? હા હા, નહીં તો પૂર્ણ આનંદ જોઈએ, મિથ્યા દ્રષ્ટિને પૂર્ણ દુઃખ, મિથ્યાદશને પૂર્ણ દુઃખ, જરીય આનંદ નહીં, કેવડીને પૂર્ણ આનંદ, જરીય દુઃખ નહીં. અને સાધક છે એ સ્વરૂપનો આનંદ સ્વરૂપ ભગવાન એનો અનુભવ થયો, વેદન થયું, જેટલો આનંદની પર્યાયનું વેદન થયું એટલો આનંદ છે પણ અપૂર્ણ છે, તેથી પર્યાયમાં એક પર્યાયના બે ભાગ. આટલી વાત, એક પર્યાય એક સમયની, એક પર્યાય એક સમયના બે ભાગ, જેટલો દ્રવ્યને આશ્રય આનંદ આવ્યો સમ્યક દર્શનમાં એટલું અસ્તિત્વ છે પર્યાયમાં, આનંદનું અસ્તિત્વ છે, પણ પૂર્ણ આનંદ નથી એટલે દુઃખનું પણ મારી પર્યાયમાં અસ્તિત્વનું વેદન છે. આ વાત સમજાય છે કાંઈ? નહીતર એને આત્માના આનંદની ખબર નથી. જો આનંદની ખબર હોય તો સાચે દુઃખ વેદાય છે એનો ખ્યાલ એને આપો. આ હા હા હા, સમજાણું કાંઈ? આવી વાત હું, માર્ગ તો એવો છે પ્રભુ કે છે કે જીવના સત્વમાં પર્યાયમાં દુઃખ ને રાગ, રાગ કહો કે દુઃખ કહો, પરદ્રવ તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્ય જ્ઞાન છે. સમજાય છે કાંઈ? માટી આચાર મહારાજ કહે છે અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અંદ્રવ પર શા માટે કોપ કરીએ? અમારો જ અપરાધ છે પર્યાયમાં રાગનો, એમાં કર્મ ઉપર કેમ એમે કોપ કરીએ? સમજાય છે કાંઈ? અને રાગદ્વેષની ઉત્પત્તિમાં અંદર ઉપર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઉપજવું તો પોતાનો જ અપરાધ છે. બાપરા આવું છે ભાઈ, અહીં તો સમય સમયની પર્યાયના ગાણા ગવાય છે. દ્રેવગુણ તો છે જ છે, પણ એનું ભાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં થયું તો એટલો તો આનંદનો અંશ આવ્યો, પૂર્ણ આનંદ નથી. પૂર્ણ આનંદ તો સર્વજ્ઞ વિતરાગ થાય ત્યારે થાય. મિથ્યા દ્રષ્ટિને એક અંશે આનંદ નથી, એને પૂર્ણ દુઃખ છે. પર્યાય ને સત્વમાં ભગવાન કેવળીને એની પર્યાયની સત્વમાં પૂર્ણ આનંદ છે. ત્યારે સાધક જીવને પૂર્ણાનંદના નાથનો સમ્યક દર્શન અનુભવ થયો તો એના વેદનમાં આનંદનો અંશ આવ્યો, અને એ આનંદના અંશને અનુભવતા એના ખ્યાલમાં આવે છે કે આ રાગ દુઃખ છે, આ દુઃખ છે. હારે જો એવું ન જાણે તો એનું જ્ઞાન જ ખોટું, જ્ઞાન ખોટું છે તો દ્રષ્ટિ ખોટી થઈ ગઈ. સમજાણું કાંઈ, જયારે દ્રષ્ટિના સાથે જ્ઞાનની વાત ચાલતી હોય ત્યારે તો એ દુઃખ ને રાગ નો સ્વામી આત્મા નથી, એ તો એનો જાણનાર દેખનાર છે એમ કહેવાય. જ્ઞાનની અપેક્ષાએ રાગ દ્વેષ જે થાય તે જ્ઞેય કહેવાય, શ્રદ્ધાની અપેક્ષાએ તે રાગ દ્વેષને હેય કહેવાય, ચારિત્રની અપેક્ષાએ રાગ દ્વેષને વેદન કહેવાય. આવી વાતો છે કે ચારિત્રની રમણતા પૂરી નથી, તેથી ત્યાં અપૂર્ણ ચારિત્રના અંદરમાં દુઃખ અને રાગનો ભાવ વેદાય છે એમ સમ્યક જ્ઞાની બરાબર જાણે છે. સમજાણો કાંઈ, બહુ આકરી વાતો બાપુ. ત્યાં ફરી જાય છે ન્યાય, લોકોને સમજવું કઠણ બહુ. આ તો આચાર કે છે અમને રાગદ્વેષની ઉત્પીડમાં અનિદ્રવ કેમ કરીએ? રાગદ્વેષનો ઉપજવું તે પોતાનો જ અપરાધ છે. પોતાનો એકલો નથી લીધો, પોતાનો જ. સમજાણું ક્યાં? હવે આ અર્થનો કાળસ્વરૂપ કાયું કહે છે? બસ ને વીસ ને. યદઈ ભવતી રાગદ્વેષ દોષ પ્રસૂતિ કતરનપિ પરેષાં દૂષણમ નાસ્તિ તત્ર સ્વયં અપરાધી સ્વયં અયમ અપરાધી તત્ર સર્પતિ અબોધો ભવતુ વિદિતમ અત્તત્વબોધો અસ્મિ ચેવ બોધ. શ્લોકાસ આત્મામાં ઈ છે ને, ઈ એટલે આ આત્મામાં યત રાગ દ્વેષ દોષ પ્રસૂતિ, રાગ દ્વેષ દોષોની ઉત્પત્તિ થાય છે. પર્યાયની વાત છે, પર્યાયની વાત છે ને. મોક્ષ એ પર્યાય છે, સંસાર એ વિકારી પર્યાય છે, અને દુઃખ એ પણ વિકારી પર્યાય છે. મોક્ષ માર્ગ એ પણ અવિકારી પર્યાય છે, અને પરમાત્મા સિદ્ધા એ પણ અવિકારી પર્યાય છે. દ્રવને ગુણ તો ટીકાવી શુદ્ધ એકાકાર છે. સમજાણું કાંઈ, આવું કેટલું યાદ રાખવું કે બાપુ મારગડા એવા છે ભાઈ. અનંતકાળમાં ભૂલ્યો, ક્યાંક 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 અટકી અટકીને ભૂલ્યો છે એ. ક્યાંક વિકારમાં, ક્યાંક અંદર દ્રવની શુદ્ધતામાં, ક્યાંક પરમા સુખની લિપ્સામાં, પરમા કંઈક 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 સુખ છે, કંઈક ઠીક છે એમ અટકતો અટકતો અંદરમાં જઈ શકતો નથી. સમજાણું કાંઈ? આત્મામાં યત રાગદેશ દોષ પ્રસૂતિ, પ્રસૂતિ જોયું, રાગદેશ દોષોની ઉત્પત્તિ પ્રસૂતિ એટલે, તે પરેશામ કતરમ પી દૂષણમ માહી એમ છે ને. હા હા, અહીં લાખવાની દુશ્મન નાસ્તિક. આત્મામાં જેટલા પુણ્યને પાપ દયાને દાન વ્રતને ભક્તિ કામને ક્રોધ થાય તે આત્માની પર્યાયનો પોતાનો અપરાધ છે, પરદ્રવ્યનો જરીય અપરાધ નથી, એક ટકો અપરાધ નથી. ટકો ક્યાં કહેતે હૈ? પ્રતિશત. ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. પાછળ કતર્મ, કતર્મ છે ને, પરેશામ કતર્મ, કાંઈ પણ જીન એક દોકડો પણ દોષ નથી. ક્યાંક આવે શાસ્ત્રમાં અને લખાણ કે સમ્યક દર્શન થયા પછી રાગ થાય છે, કર્મના બળવત્તરના કારણે થાય છે, એવું પાછા આવે. એ તો નિમિત્તનું કથન છે, સમજાણું કાંઈ કરવાનો રૂચિ નથી ને, અને પ્રેમ નથી રાગમાં, એથી પોતાને રૂચિમાં નથી, તેથી કર્મને લઈને થાય છે બળજોરી એમ કહેવામાં આવે છે. પણ થાય છે તો પોતાનો અપરાધ. નિમિત્ત કે શું કરે, નિમિત્ત પરને વિકાર ને કર્મ છૂટાય નહીં હે. આ એ ત્રીજી ગાથામાં આવ્યું છે, ત્રીજી ગાથામાં નહીં, સમય સાર. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે, ત્રીજી ગાથા સમય સાર. દરેક દ્રવ્ય છે પણ ઉપરથી હેઠે પાંચ મિનિટી પહેલો પેરેગ્રાફ છે ને, તે સર્વ પદાર્થો છે, પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનધર્મોના ચક્રને ચૂંબે છે, ત્રીજી ગાથા છે, ગુજરાતી છે, ગુજરાતી છે તો અગિયાર પાને આ બાજુ, એ ત્રીજી ચોથી પાંચમી લીટી આ બાજુ પાંચમી લીટી. સર્વ પદાર્થો છે, સર્વ પદાર્થો અનંત આત્માઓ અનંત રજકણો બધા પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના આનંદ ધર્મ ચક્રને ચૂંડે છે, સ્પર્શે છે, તો પણ જેવો પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. શું કહ્યું? દરેક આત્માને દરેક પરમાણુ પોતામાં રહેલા ગુણને પર્યાયને ચૂંબે ના સ્પર્શે છે, પણ અનેરા દ્રવ્યને તે પર્યાય સ્પર્શતી નથી. ત્રીજી ગાથા છે. હા, સર્વ પદાર્થ શબ્દ છે ને, શું કહ્યું? વાંચું ત્રીજી ગાથામાં નહીં વાંચું, ત્રીજી ગાથા છે. સર્વ પદાર્થ અનંત આત્માઓ ને અનંત રજકણો પોતાના ગુણ ધર્મને સ્પર્શે છે, એટલે પોતાની શક્તિ ગુણ અને એની પર્યાય, એ ગુણ પર્યાયને સ્પર્શે છે, પણ અનેરા દ્રવ્યને તે સ્પર્શતું નથી. અહીં તો શરૂ અહીંથી કર્યું છે, મોટી લીટી કરી દો મૂળ ચીજ છે ને. આ તો હત્તરમી વાર આવે છે વ્યાખ્યાનમાં, સમય સાર એક એક શબ્દથી માંડીને પૂરા સુધી સોળ વાર પૂરું થઈ ગયું, હત્તરમી વાર આવે છે. એ તો તેતાળી વર્ષ થયા અહીંયા. શું કે છે વર્તમાન શ્લોક? આત્મામાં જે રાગ દ્વેષ દોષો, એ દોષ છે બધા, પુણ્યને પાપના ભાવો બધા દોષ છે, દોષ છે તે દુઃખ છે અને આકુળતા છે. એ આકુળતાની ઉત્પત્તિ થાય છે તે પરિશ્રમ કતર્મપી દૂષણ નાસ્તી, ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. આ જૈનમાં તો એ લાકડું કર્મને લઈને થાય, કર્મને લઈને થાય. પેલા ઈશ્વર કરતા માને, આ કર્મ કરતા માને. ઓલો ઈશ્વર ઓલાનું ચેતન અને આનો ઈશ્વર જર. કર્મ કરે, કર્મ કરે, કર્મ હેરાન કરે. કર્મના બંદર ભોમાંથી ભાલા ઉગે તો વિકાર થાય. અમારે કરવો નહોતો પણ એ કર્મનો એવો ઉદય આવ્યો કે મારા જૂઠા છે, દ્રષ્ટિમાં જ મિથ્યાદ ભર્યું છે. સમજાણું કાંઈ? ત્યાં તો કાંઈ પણ દોષ નથી, કાંઈ પણ નો અર્થ એકે દોકડો નથી. હા મને કીધું ને, મારે તો ચર્ચા ત્રાસી માલી છે. દામોદર શેઠ હતો પ્રસાદ, એ વખતે 10 લાખ તો ઘણા કહેવાય ને. હા ત્રાસી એટલે 70 ને 30 કેટલા થયા, 50 વર્ષ થયા. 50 વર્ષ પહેલા વાત ચાલી હતી તો એની દ્રષ્ટિ વિપરીત હતી બહુ. એટલે એ બહુ એમ કેદા કરતા કે મારા તમે અપરાધ આત્મામાં થાય છે એના 51 ડુકડા રાખો પુરુષાર્થના અને 49% રાખો કર્મના. શેઠ આ શેઠી આવે આ બધી ચર્ચા હાલી છે મારી ધ્યાન. 50 વર્ષ પહેલા ત્રાસીની વાત છે. જો વાત તો 71 થી શરૂ છે મારે, 71 ની સાલથી કે કર્મને લઈને વિકાર બિલ કોલ્ત્રણ કાળમાં થાય ને કીધું. કર્મ તો એક નિમિત્ત માત્ર ચીજ છે. પોતે પોતાનો અપરાધી આત્મા પર્યાયમાં પસરીને રાગદેશને વિકાર મિથાતને કરે છે. ત્યારે એણે એમ કહ્યું કે મારા તમે બહુ પુરુષાર્થની વાત રાખતા હો અપરાધમાં, તો 51% રાખો આત્માના પુરુષાર્થના, 49% કર્મના રાખો. કીધું એક કે ટકો નહીં. પછી અહીં શેઠ આવ્યા 5મી સાલમાં રૂકમીચંદી, આવડો ઠાનકવાસના શેઠની વાત થઈ. હવે આદિગમ્બરના શેઠ આવ્યા 5મી સાલ, કેટલા વર્ષે ઠેવી એની આવી જીવનધર એક પંડિત હતા. તો જીવનધર પંડિત કહે મારા 50% દોષના આત્માના 50% કર્મના એમ રાખો કે ટકા શું ને પ્રતિશત કે 50% રાખો દોષના આત્માના અપરાધના અને 50% કેનો હરામ એક ટકો હોય તો. 5મી સાલના અહીં આવ્યા શેઠ આવ્યા હતા જીવનધર, ભૂલી ગયા બિચારો જીવનધર પંડિત હતા. બિલકુલ નહીં, એક ટકો એ નહીં કીધું. પણ આ બધા શેઠિયાઓને પડી થીકી દયા, હવે તો મજા આવ્યા સર. પણ પંડિત એમ કે તમારા બાપ ને મારા બાપ 50 લાખ આપ્યા છે તો આ પાડો. એ ના પાડો ત્યાં તો ના પાડો ના નામ કે તમારા બાપ ને મારા બાપે ઓલા ભાવમાં 50 લાખ આપ્યા, લાવ વ્યાસ જ લાવ. ત્યાં ના પાડે ના નહી, પણ લોકમાં આઈટમ ફેંકે શું વાત કરતા, પોતાની બહેસ જ કરવા માને છે પંડિત નહીં અને પોતાની બહેસ ના. કેમ નથી મીઠો એ તો પોતાનો અપરાધ છે, બીજો શું કરે બિચારો. પોતે કે પણ એને બેસે ત્યારે માને છે ને કેમ ભાઈ. હા હા હા, પરદ્રવ્યનો કાંઈ દોષ નથી. સ્વયં અપરાધી અયમ અબોધ સર્પથી, ત્યાં તો સ્વયં અપરાધીમાં અજ્ઞાન જ ફેલાય છે. આ મારો સ્વભાવ પૂરણ છે પણ પર્યાયમાં એટલો અપરાધ છે એ મારા અજ્ઞાનને કારણે. અજ્ઞાનમાં વિપરીત બુદ્ધિ આવી છે, સમજાય છે? કઈ અજ્ઞાન ને કારણે ફેલાય છે એ પ્રમાણે વિધિ થતા જાહેર થાવ કે પુણ્ય પાપ દયાદાન કામ કરું ભોગ બના ભાવ મારા અપરાધથી મને થાય છે એમ જાહેર થાવ. પરથી બિલકુલ થતા એવી વાત આવી મંદની આચાર કે છે જાહેર થાવ. અમૃતચંદ્ર આચાર મુનિરાજ ભાવલિંગી સંત અતિન્દ્રિય આનંદમાં ઝૂલે છે એ પણ કે પણ ત્રીજા શ્લોકમાં કઈ રૂપિયા અરે અમે છીએ તો શુદ્ધ દ્રવ્યને ગુણે પણ અમારી પર્યાયમાં હજી કલ્માશિતાયામ મેલ ઉભો છે હજી. આ મુનિ ભાવલિંગી સંત છઠ્ઠે ગુણતાને ત્રીજા શ્લોકમાં કઈ છે કલ્માશિતાયામ મલિનતા. આહા જો ન હોય તો વિતરાગ હોય જાય અમે થઈ જઈએ. અરે રાગનો ભાગ મલિનતા કલુષમાસ કલ્માશિત કલુષિત વેદન છે. આ ટીકાના કાળમાં એ કલુષિત વેદન ના થઈ જાવ કેમ કે મારા સ્વભાવમાં છે નહીં. આ સ્વભાવના જોરે એ પર્યાયમાં મલિનતા છે વિધનમાં એનો નાશ થઈ જાવ અને મને પૂર્ણ આનંદ પ્રગટતા હો. સમજાણું કઈ અહીંયા આ એક કળશ એમનો છે આ અમૃતચંદ્ર આચાર્ય કળશ છે એ પ્રમાણે વિદિત થાવ અજ્ઞાન અસ્ત થઈ જાઓ. આહા બ્રહ્મણા કે પરને લઈને વિકાર થાય છે તે નાશ થઈ જાઓ. બૌદ્ધ હું તો જ્ઞાન છું ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ છું એમાં વિકાર મારા સ્વભાવને આશ્રયથી નાશ થઈ જાઓ. સમજાણું કઈ છે ત્યારે નાશ થાય ને નથી એનું નાશ. આહા અહીંયા થઈ જાઓ હું તો જ્ઞાન છું. આહા અજ્ઞાની ભાવાર્થ અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવથી થતી માની પરદ્રવ ઉપર કોપ કરે છે. અરે આ હેરાન કરે મારા કર્મ આ પરદ્રવ મને રાગદ્વેષ ઉપજાવે છે એમ તેને દૂર કરું પરને દૂર કરું પણ તું અપરાધ કરે છે એને સ્વભાવનો આશ્રય કરીને દૂર કરને પરને દૂર શું કરી તું પર તો સ્વતંત્ર દર છે એને દૂર કરું એવા અજ્ઞાની જીવને સમજાવવામાં આવે છે. આચાર્ય ઉપદેશ કરે છે રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં થાય છે. એ જેટલો રાગદ્વેષ થાય છે ને એ પણ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન નહીં. જેટલો પુણપાપનો ભાવ થાય એમાં જ્ઞાન સ્વરૂપનો અંશ નથી તેથી રાગદ્વેષને અજ્ઞાન કીધું છે. રાગદ્વેષને જડ કીધા છે. રાગદ્વેષને અજીવ કીધા છે. સમજાણું કઈ ચૈતન્ય મૂર્તિ પ્રભુ એ પુણપાપના અપરાધમાં કઈ ચૈતન્યનો જ્ઞાનનો અંશ આવતો નથી એમાં માટે તે જ્ઞાનના અભાવે તે અજ્ઞાન સ્વરૂપ છે. સમજાણું કઈ રાગ ઉત્પત્તિ અજ્ઞાનથી થાય છે. આત્માના અશુદ્ધ પરિણામ છે. જીવના અશુદ્ધ પરિણામ મલિન છે માટે અજ્ઞાનને નાશ કરો સમ્ય જ્ઞાન પ્રગટ કરો. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. આનંદનો નાદ ભગવાન આનંદ સ્વરૂપ તેનો અનુભવ કરો. પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના ઉપર કોપ ન કરો. વિશેષ કિશોર
વચન ગુરુદેવ.